એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે રિચર્ડ પાવર્સની 2019માં આવેલી નવલકથા બિવિલ્ડરમેન્ટ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા, પાવર્સ, જેમની પેલી ધ ઓવર સ્ટોરી માટે પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો.
બરાબર, તેઓ વિજ્ઞાન અને પેલી ગહન માનવીય સંવેદનાઓને જોડવા માટે જાણીતા છે.
ચોક્કસ. અને બિવિલ્ડરમેન્ટ એવા સમયે આવી જ્યારે, ખબર છે, કોવિડ અને ક્લાઇમેટ ચેન્જની વાતો બધે ચાલતી હતી.
હા, અને એ બુકર પ્રાઇઝ માટે પણ નોમિનેટ થઈ હતી. આ નવલકથામાં પાવર્સ વૈશ્વિક ચિંતાઓને એક ખૂબ જ એમ કે અંગત સ્તરે લઈ જાય છે.
સાચી વાત. ધ ઓવર સ્ટોરી જેવો વિશાળ ફલક નથી અહીં. અહીં તો મુખ્યત્વે પિતા પુત્રના સંબંધની વાત છે,
અને એ સંબંધ દ્વારા જ તેઓ પર્યાવરણીય મુદ્દાઓ અને માનવ ચેતનાના પ્રશ્નો ઉઠાવે છે. તો ચાલો આજે આ કૃતિના મર્મને સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ. આ પુસ્તક એટલે પ્રેમ, ખોટ અને પર્યાવરણીય પતનના આરે ઉભેલી દુનિયામાં ટકી રહેવાના ભારનું સુંદર ચિંતન છે. મુખ્ય પાત્ર છે થિયો બાયર્ન્સ, એક એસ્ટ્રોબાયોલોજિસ્ટ છે,
એટલે દૂરના ગ્રહો પર જીવન શોધનાર વૈજ્ઞાનિક.
હા, પણ એની પત્ની એલિઝા, એનું દુઃખદ અવસાન થયું છે, અને હવે પોતાના 9 વર્ષના દીકરા રોબિનને એકલો ઉછેરી રહ્યો છે. આ જ એનો મોટો પડકાર છે.
અને આખી વાત સમકાલીન અમેરિકામાં બને છે, જ્યાં રાજકીય ભાગલા અને પેલી આબોહવા સંકટની ચિંતા સતત વધી રહી છે. આ બધું બેકગ્રાઉન્ડમાં ચાલે છે.
બરાબર. અને એની સીધી અસર રોબિન પર પડે છે, જે ખૂબ સંવેદનશીલ બાળક છે.
તો મુખ્ય સંઘર્ષ ક્યાંથી શરૂ થાય છે?
મુખ્ય સંઘર્ષ રોબિનની પોતાની તીવ્ર ભાવનાત્મક સંવેદનશીલતા અને એમ કહો કે દુનિયાની એને સમાવવાની અક્ષમતામાંથી જન્મે છે.
એટલે ન્યુરોડાયવર્જન્ટ છે એમ કહી શકાય?
હા, કહી શકાય. એનામાં ગુસ્સા અને નિરાશાના તીવ્રા આવેગો છે, પણ સાથે જ બધા જીવો માટે અકલ્પનીય સહાનુભૂતિ પણ છે.
અચ્છા.
એ લુપ્ત થતી પ્રજાતિઓ માટે રડે છે, પર્યાવરણના નાશ પર ગુસ્સે થાય છે, પણ શાળા અને ડોક્ટરો શું કહે?
એ લોકો આને વર્તનની સમસ્યા ગણે, નિદાન અને દવાની જરૂર છે એમ કે.
બરાબર. અહીં જ પેલો મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે
કે જે દુનિયા પોતે જ, મતલબ બીમાર જેવી લાગે છે, ત્યાં એવા બાળકની સંભાળ કેવી રીતે લેવી જેના લક્ષણો કદાચ એ બીમારી પ્રત્યેનો એક તાર્કિક પ્રતિભાવ હોય.
સાચી વાત. શું બાળકને બદલવો કે દુનિયાને? થિયો આ જ મૂંઝવણમાં છે.
એટલે જ રોબિનને દવા આપવાનો ઇનકાર કરે છે.
હા, એને ડર છે કે દવાઓથી રોબિનનું જે અસલ સત્વ છે, એની જે યુનિકનેસ છે, એ જ ખતમ થઈ જશે. અને આ જ ઇનકાર એને એક અલગ રસ્તા પર લઈ જાય છે, એક પ્રાયોગિક સારવાર તરફ.
પેલી ડિકનેફ, ડીકોડેડ ન્યુરો ફીડબેક.
હા, એ એઆઈ આધારિત થેરાપી છે. થોડી જટિલ છે, પણ મૂળ વિચાર એ છે કે રોબિનના મગજને એની મૃત માતા એલિસાના સાચવેલા ન્યુરલ પેટર્ન પ્રમાણે તાલીમ આપવામાં આવે.
અચ્છા, એલિસા જે પેલી પર્યાવરણ કાર્યકર્તા હતી.
એ જ. એટલે આ નૈતિક રીતે પણ થોડું સંદિગ્ધ તો છે જ.
ચોક્કસ. ચલો પાત્રો વિશે થોડી વધુ વાત કરીએ. થિયો બાયર્ન્સ જે કથાકાર પણ છે, એક વૈજ્ઞાનિક જે બ્રહ્માંડ વિશે વિચારે છે,
પણ સાથે સાથે એક શોકગ્રસ્ત પિતા પણ છે, જે પોતાના ન્યુરોડાયવર્જન્ટ દીકરાને ઉછેરવાની રોજિંદી જદ્દોજહદમાં અટવાયેલો છે.
એના મનમાં સતત સંઘર્ષ ચાલે છે, તર્ક વિરુદ્ધ અંતસ્ફૂરણા, વિજ્ઞાન વિરુદ્ધ પેરેન્ટિંગ.
હા, અને રોબિન માટે એનો પ્રેમ ખૂબ ઊંડો છે, પણ એમાં ક્યાંક ડર અને પોતાની અપૂર્ણતાની લાગણી પણ છે.
એની આખી સફર દીકરાને સુધારવાને બદલે એને સ્વીકારવાની છે, ખરું ને?
બરાબર. અને પછી છે રોબિન બાયન્સ. એ તો જાણે નવલકથાનું ધબકતું હૃદય છે, પણ ઘવાયેલું હૃદય.
એ ખાલી સમસ્યાવાળો બાળક નથી.
ના, બિલકુલ નહીં. એ તો એક શક્તિશાળી નૈતિક અને ભાવનાત્મક કેન્દ્ર છે. ખૂબ બુદ્ધિશાળી છે, તાર્કિક છે, પણ એની ઓળખ એની ઊંડી સહાનુભૂતિ છે,
જે એના માટે પીડાનું કારણ બને છે.
હા, એ લુપ્ત થતા પ્રાણીઓ માટે ખરેખર રડે છે, અન્યાય સામે ગુસ્સે થાય છે. પેલી લુપ્ત પ્રજાતિઓના ચિત્રો કેવી ભક્તિથી દોરે છે.
અને પેલી ન્યુરો ફીડબેક સારવારથી શું થાય છે?
એનાથી એને થોડો સમય શાંતિ મળે છે. એકદમ કેન્દ્રિત હેતુ સાથે જીવતો હોય એવું લાગે છે, પણ જ્યારે સારવાર બંધ થાય છે ત્યારે બધું વેરવિખેર થઈ જાય છે.
હા, એ પાછો નિરાશામાં સરી પડે છે અને એ વધુ વિનાશક હોય છે.
અને એલિસા બાયર્ન્સ એટલે કે એલી ભલે મૃત્યુ પામી છે પણ એની હાજરી ખૂબ જ મજબૂત છે.
ખરેખર થિયોની યાદોમાં, રોબિનના વારસાગત જુસ્સામાં અને પેલી મગજની પ્રવૃત્તિના રેકોર્ડિંગ્સમાં.
એ પર્યાવરણીય વકીલ અને પ્રાણી અધિકાર કાર્યકર્તા હતી, એટલે દુનિયા સાથે એક જુસ્સાદાર નોન કોમ્પ્રોમાઇઝિંગ જોડાણનું પ્રતીક છે.
અને એના સંગ્રહિત મગજના પેટર્ન એક પ્રકારનું, શું કહીએ, ડિજિટલ પુનરુત્થાન જેવું બની જાય છે.
એક નાનું પાત્ર છે ડોક્ટર માર્ટી ક્યુરિયર, એ પેલો ડીકનેફ સંશોધક.
હા, એ ટેકનોલોજી અને સંસ્થાકીય અભિગમનું પ્રતિનિધિત્વ કરે છે. ટેકનોલોજીની આશા અને એના જોખમો બંને એના પાત્રમાં દેખાય છે.
અને આ બધા પાત્રોને જોડી રાખતો તાંતણો એટલે થિયો અને રોબિનનો સંબંધ. હા, એ જ નવલકથાનો ભાવનાત્મક આધાર છે. ખૂબ કોમળ પ્રેમ છે એમની વચ્ચે, પણ ક્યારેક હતાશા અને ગેરસમજ પણ આવી જાય છે.
પેલી એમની રાતની વિધિ, કાલ્પનિક એક્ઝોપ્લેનેટની વાર્તાઓ.
હા, પેલોરિયા, ટેડિયા જેવા ગ્રહોની વાતો, એ ખાલી સુવાના સમયની વાર્તાઓ નથી.
ના, એ તો એમની વચ્ચેની એક ખાસ ભાષા છે. જીવવિજ્ઞાન, ઇકોલોજી શીખવવાનું સાધન છે.
બરાબર. અને ડીકનેફ પ્રયોગ એમના સંબંધને એક નવી જ દિશામાં લઈ જાય છે, અને દુઃખદ અંત તરફ પણ.
કથાની શરૂઆત કેવી રીતે થાય છે?
શરૂઆતમાં આપણે એલિસાના મૃત્યુ પછીના જીવનને જોઈએ છીએ. રોબિનની શાળાની મુશ્કેલીઓ, પેલો મિત્ર પર થર્મોસ ફેંકવાની ઘટના, લુપ્ત પ્રજાતિઓ વિશેના પાઠ વખતે દુઃખી થઈ જવું,
અને થિયો પર દવાઓ આપવાનું દબાણ વધતી જાય છે.
હા, પણ થિયો એનો પ્રતિકાર કરે છે. એ રોબિનને શાંત કરવા માટે પ્રકૃતિમાં લઈ જાય છે, પેલી એક્ઝોપ્લેનેટની વાર્તાઓ કહે છે.
અને આપણે અહીં વિચારવું જોઈએ કે રોબિનની પ્રતિક્રિયાઓ કદાચ પર્યાવરણીય શોક છે, એક માન્ય પ્રતિભાવ.
ચોક્કસ, એ માત્ર તોફાન નથી. પછી વાર્તામાં વળાંક આવે છે જ્યારે થિયો ડોક્ટર ક્યુરિયરનો સંપર્ક કરે છે
અને ડેકનેફ વિશે જાણે છે, ખાસ કરીને એલિસાના એક્સ્ટેટિક હાર્મનીવાળા બ્રેઇન સ્કેનનો ઉપયોગ કરવાની વાત.
હા, થિયોને ઘણી શંકાઓ હોય છે, પણ રોબિનને દવાઓથી બચાવવા એ આને છેલ્લો ઉપાય માને છે.
અહીં નૈતિક દ્વિધા અને થિયોની હતાશા સ્પષ્ટ દેખાય છે. શું એ સાચું કરી રહ્યો છે?
એ પ્રશ્ન તો રહે જ છે. પણ પછી રોબિન એલિસાના પેટર્ન પર તાલીમ લેવાનું શરૂ કરે છે અને ફેરફાર દેખાય છે.
કેવો ફેરફાર?
ગુસ્સો શાંત થઈ જાય છે, એક ઊંડી ધ્યાનની શાંતિ આવે છે, એની સહાનુભૂતિ હવે રચનાત્મક બને છે. એ પર્યાવરણ વિશે વાત કરે છે, કલા બનાવે છે, સક્રિય બને છે.
મીડિયાનું ધ્યાન પણ ખેંચાય છે, નહીં?
હા, અને થિયોને લાગે છે કે જાણે એલિસા પાછી આવી ગઈ છે રોબિનમાં. એ તો ત્યાં સુધી વિચારે છે કે મારો છોકરો મારી મૃત પત્ની દ્વારા વસાહત બની રહ્યો હતો અને મારે બીજું કંઈ જ જોઈતું નહોતું.
વાહ, આ તો ચેતના, વારસો, ટેકનોલોજીની ક્ષમતા અને ભય વિશે કેટલા બધા પ્રશ્નો ઊભા કરે છે.
ખરેખર પિતા પુત્ર વચ્ચે એક અશક્ય લાગતી શાંતિ સ્થપાય છે, પણ એ ટકતી નથી.
કેમ? શું થાય છે?
રાજકીય વાતાવરણ બદલાય છે. લોકો આ સંશોધનને એઆઈ માઇન્ડ કંટ્રોલ કહીને વિરોધ કરે છે.
અચ્છા.
ભંડોળ કપાઈ જાય છે, પ્રયોગો બંધ થઈ જાય છે અને રોબિનની સારવાર અચાનક બંધ કરવી પડે છે.
એની અસર તો વિનાશક જ હોય ને?
હા, જૂની ચિંતાઓ, ગુસ્સો બધું પાછું આવે છે, પણ હવે એમાં પેલી ગુમાવેલી શાંતિની કડવી યાદ પણ ભળેલી છે, એટલે એ વધુ તીવ્ર છે.
આ બતાવે છે કે વિજ્ઞાન પણ સામાજિક અને રાજકીય દબાણો સામે કેટલું લાચાર હોઈ શકે છે.
બરાબર. અને પછી આવે છે કથાનો દુઃખદ અંત, પરાકાષ્ઠા.
શું થાય છે?
થિયો રોબિનને સ્મોકી માઉન્ટેન્સ લઈ જાય છે કેમ્પિંગ માટે. એલિસાનું પ્રિય સ્થળ હતું એ.
સંબંધ સુધારવાના પ્રયાસ રૂપે.
હા, ત્યાં થોડી શાંતિ મળે પણ છે, પણ પછી અચાનક પૂર આવે છે અને
અને
રોબિન લપસીને નાળામાં ડૂબી જાય છે.
ઓહ.
અને થિયો રહી જાય છે એકલો, સાવ એકલો, બ્રહ્માંડમાં જીવન શોધનાર પણ પોતાનું સૌથી કિંમતી જીવન ગુમાવીને, સંપૂર્ણ મૂંઝવણમાં, એટલે કે બિવિલ્ડરમેન્ટમાં.
આખી કથા ઘણા ગહન વિષયોને સ્પર્શે છે. પહેલો તો પેલો સામાન્યતા વિરુદ્ધ ન્યુરોડાયવર્સિટીનો મુદ્દો.
હા, સમાજની વૃત્તિ છે કે જે અલગ છે એને રોગ ગણીને સુધારી દેવું. પણ શું રોબિનની સંવેદનશીલતા ખરેખર ખામી છે?
કે પછી આ પીડિત ગ્રહ સાથેનું ઊંડું જોડાણ છે, જેમ થિયો વિચારે છે. કદાચ સમસ્યા એ નથી કે રોબિન વધુ અનુભવે છે, પણ એ છે કે આપણે બાકીના લોકો ઓછું અનુભવીએ છીએ.
અને આ સીધું જ બીજા વિષય સાથે જોડાય છે, પર્યાવરણીય શોક અને ચિંતા,
ઇકોલોજિકલ ગ્રીફ એન્ડ એન્ઝાયટી.
હા, જેને આપણે ઇકો એન્ઝાયટી કહીએ છીએ. એ રોબિનના અનુભવ દ્વારા એકદમ અંગત અને સ્પર્શી જાય એવી બને છે.
એનું દુઃખ આપણને યાદ અપાવે છે કે ગ્રહના વિનાશ પર શોક કરવો એ સ્વાભાવિક છે.
બરાબર, થિયોનું પેલું વાક્ય યાદ છે? હું તને કહેવા માંગતો હતો કે આપણો ગ્રહ એક અકસ્માત હતો અને આપણે તેને પ્રેમ કરીને મારી રહ્યા હતા, પણ હું કહી શક્યો નહીં.
કેવી કરુણતા. બીજો કયો મુખ્ય વિષય છે?
ચેતના અને વારસાનું સ્વરૂપ, પેલો ડીકનેફ પ્રયોગ.
હા, ચેતના શું છે? શું એને મેપ કરી શકાય, નકલ કરી શકાય?
મૃત્યુ પછી શું બચે છે? વારસો ખાલી યાદોમાં છે કે વિચારવાની રીતમાં પણ છે જે પસાર થઈ શકે?
એલિસાનું ડિજિટલ પુનરુત્થાન આ બધા પ્રશ્નો ઊભા કરે છે.
અને આ બધાની વચ્ચે પેલો એન્થ્રોપોસીનમાં વાલીપણાનો મુદ્દો,
એટલે કે આજના સંકટના યુગમાં માતા પિતા હોવાનો અર્થ શું છે?
હા, દુનિયાની સ્થિતિ વિશે જૂઠું બોલ્યા વગર બાળકને આશા કેવી રીતે આપવી? ભવિષ્ય માટે કેવી રીતે તૈયાર કરવો?
થિયોના શબ્દો હતા ને, આપણે બધા ભવિષ્ય પાસેથી આપણા બાળકો ઉધાર લઈ રહ્યા છીએ, કેટલું સાચું.
ખરેખર. પછી વિજ્ઞાનની ભૂમિકા પણ છે.
હા, વિજ્ઞાન આશા પણ આપે છે ડીકનેફ, પણ એની મર્યાદાઓ પણ છે. ક્યારેક એમાં અહંકાર પણ દેખાય છે.
ટેકનોલોજી એકલી બધી સમસ્યાઓ હલ નથી કરી શકતી. સાચી સારવાર માટે કદાચ એલ્ગોરિધમ કરતાં વધુ
કરુણા, સ્વીકૃતિ, પ્રેમની જરૂર છે.
બરાબર. અને છેલ્લે અંતર અને મૃત્યુ પારના જોડાણની વાત.
થિયો અને એલિસાનો સ્મૃતિઓ દ્વારા સંબંધ, રોબિન અને એલિસાનું ડીકનેફ દ્વારા જોડાણ.
હા, અને થિયોની પેલી દૂરના ગ્રહો પર જીવન શોધવાની ઝંખડા, એ બધું સૂચવે છે કે સંબંધ અને ચેતના કદાચ ભૌતિક સીમાઓથી પર છે.
પેલું વાક્ય પણ હતું ને, તારાઓ ક્યાંય જતા નથી, પણ આ આપણે અહીં અત્યારે આ બ્રહ્માંડની સૌથી દુર્લભ વસ્તુ છે.
હા, અને લેખકે પ્રતીકોનો પણ સરસ ઉપયોગ કર્યો છે. એક્ઝોપ્લેનેટ્સ, બ્રેઇન સ્કેન, રોબિનના ચિત્રો.
ખરેખર બી વિલ્ડરમેન્ટ એક એવી નવલકથા છે જે વાંચ્યા પછી લાંબો સમય મનમાં રહી જાય છે. એની ભાવનાત્મક ઊંડાઈ, સંવેદનશીલતા.
હા, અને શોક, પ્રેમ અને આ ગ્રહ સાથેના આપણા સંબંધ વિશે આપણી ધારણાઓને પડકારે છે.
તે આપણને આ નાઝુક દુનિયામાં તીવ્રપણે પ્રેમ કરવાની સુંદરતા અને એમાં રહેલી પીડા વિશે વિચારતા કરી મૂકે છે.
અને એટલે જ તે આજે પણ એટલી જ સુસંગત અને મહત્વની છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.